દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દોષ આવે છે તેનું આ કથન છે.
જો દ્રવ્ય ગુણથી અન્યને ગુણ અન્ય માનો દ્રવ્યથી તો થાય દ્રવ્ય અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યને.
જો દ્રવ્ય ગુણથી અન્ય ભિન્ન હોય અને ગુણો દ્રવ્યથી અન્ય હોય તો દ્રવ્યની અનંતતા થાય અથવા દ્રવ્યનો અભાવ થાય. આ દ્રવ્ય અને ગુણોના સ્વોચિત અનન્યપણાનું કથન છે. અર્થાત દ્રવ્ય અને ગુણોને કેવું અનન્યપણું ઘટે છે તે અહીં કહ્યું છે.
અવિભક્ત રૂપ અનન્યતા બુદ્ધ માન્ય છે પણ ત્યાં વિભક્ત અનન્યતા વા અન્યતા નહીં માન્ય છે.
દ્રવ્ય અને ગુણોને અવિભક્તપણા રૂપ અનન્યપણું છે. નિશ્ચયના જાણનારાઓ તેમને વિભક્તપણા રૂપ અન્યપણું કે વિભક્તપણા રૂપ અનન્યપણું માનતા નથી. અહીં વ્યપદેશ વગેરે એકાંતે દ્રવ્ય ગુણોના અન્યપણાનું કારણ હોવાનું ખંડન કર્યું છે.
વ્યપદેશને સંસ્થાન સંખ્યા વિષય બહુએ હોય છે તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે.
વ્યપદેશો સંસ્થાનો સંખ્યાઓ અને વિષયો ઘણા હોય છે. તે વ્યપદેશ વગેરે દ્રવ્ય ગુણોના અન્યપણામાં તેમજ અનન્યપણામાં પણ હોઈ શકે છે. આ વસ્તુપણે ભેદ અને વસ્તુપણે અભેદનું ઉદાહરણ છે.
ધનથી ધનીને જ્ઞાનથી જ્ઞાની દ્વિધા વ્યપદેશ છે તે રીત તત્વજ્ઞો કહે એકત્વ તેમ પૃથક્ત્વને.
જેવી રીતે ધન અને જ્ઞાન પુરુષને ધની અને જ્ઞાની કરે છે એમ બે પ્રકારે કહેવામાં આવે છે, તેવી રીતે તત્વજ્ઞો પૃથકત્વ તેમજ એકત્વને કહે છે. દ્રવ્ય અને ગુણોને અર્થાંતરપણું હોય તો આ પ્રમાણે દોષ આવે.
જો હોય અર્થાંતરપણું અન્યોન્ય જ્ઞાની જ્ઞાનને બંને અચેતન તાલ હે જીન દેવને નહીં માન્યજે.
જો જ્ઞાની આત્મા અને જ્ઞાન સદા પરસ્પર અર્થાંતરભૂત ભિન્ન પદાર્થભૂત હોય તો બંનેને અચેતનપણાનો પ્રસંગ આવે કે જે જીનોને સમ્યક પ્રકારે અસંમત છે. આ જ્ઞાન અને જ્ઞાનીને સમવાય સંબંધ હોવાનું નિરાકરણ ખંડન છે.
જીવ જ્ઞાન વિભિન્ન નહી સમવાયથી જ્ઞાની બને અજ્ઞાની એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે.
જ્ઞાનથી અર્થાંતરભૂત એવો તે આત્મા સમવાયથી જ્ઞાની થાય છે એમ ખરેખર નથી. અજ્ઞાની એવું વચન ગુણ ગુણીના એકત્વને સિદ્ધ કરે છે. આ સમવાયને વિશે પદાર્થાંતરપણું હોવાનું નિરાકરણ ખંડન છે.
સમવર્તિતા સમવાય છે, અપૃથક્ત્વ તે અયુતત્વ તે કારણે ભાખી અયુત સિદ્ધિ ગુણોને દ્રવ્યને.
સમવર્તિપણું તે સમવાય છે, તે જ અપૃથકપણું અને અયુત સિદ્ધપણું છે. તેથી દ્રવ્ય અને ગુણોની અયુત સિદ્ધિ જીનોએ કહી છે. દ્રષ્ટાંતરૂપ અને દાષ્ટાંતરૂપ પદાર્થપૂર્વક દ્રવ્ય અને ગુણોના અભિન્ન પદાર્થપણાના વ્યાખ્યાનનો આ ઉપસંહાર છે.
પરમાણુમાં પ્રરૂપિત વરણ રસ ગંધ તેમજ સ્પર્શ જે અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશ ભેદને. યમ જ્ઞાન દર્શન જીવ નિયત અનન્ય રહીને જીવથી અન્યત્વના કરતા બને વ્યપદેશથી ન સ્વભાવથી.
પરમાણુને વિશે પ્રરૂપવામાં આવતા એવા વર્ણ રસગંધ સ્પર્શ દ્રવ્યથી અનન્ય વર્તતા થકાં વ્યપદેશના કારણભૂત વિશેષો વડે અન્યત્વને પ્રકાશનારા થાય છે, સ્વભાવથી અન્યરૂપ નથી. એવી રીતે જીવને વિશે સંબદ્ધ એવા દર્શન જ્ઞાન જીવદ્રવ્યથી અનન્ય વર્તતા થકાં વ્યપદેશ દ્વારા પૃથકપણાને કરે છે, સ્વભાવથી નહીં. હવે કર્તૃત્વ ગુણનું વ્યાખ્યાન છે. તેમાં શરૂઆતની ત્રણ ગાથાઓથી તેનો ઉપોદઘાત કરવામાં આવે છે.
જીવો અનાદિ અનંત શાંત અનંત છે જીવ ભાવથી સદભાવથી નહીં અંત હોય પ્રધાનતા ગુણ પાંચથી.
જીવો પારિણામિક ભાવથી અનાદિ અનંત છે, ત્રણ ભાવોથી શાંત અર્થાત સાદી શાંત છે અને જીવભાવથી અનંત છે અર્થાત જીવના સદભાવરૂપ ક્ષાયિક ભાવથી સાદી અનંત છે. કારણ કે સદભાવથી જીવો અનંત જ હોય છે, તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે. આ જીવને ભાવવશાત ઔદયિક આદિ ભાવોને લીધે સાદી શાંતપણું અને અનાદિ અનંતપણું હોવામાં વિરોધનો પરિહાર છે.
એ રીત સત્વ્યયને અસત ઉત્પાદ જીવને હોય છે ભાખ્યું જીને જે પૂર્વ અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે.
એ રીતે જીવને સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ હોય છે એવું જીનવરોએ કહ્યું છે કે જે અન્યોન્ય વિરુદ્ધ 19મી ગાથાના કથન સાથે વિરોધવાળું છતાં અવિરુદ્ધ છે. જીવને સત્ભાવના ઉચ્છેદ અને અસત્ભાવના ઉત્પાદમાં નિમિત્તભૂત ઉપાધિનું આ પ્રતિપાદન છે.
તિર્યંચ નારક દેવ માનવ નામની છે પ્રકૃતિ જે તે વ્યય કરે સત્ભાવનો ઉત્પાદ અસત તણો કરે.
નારક તિર્યંચ મનુષ્ય અને દેવ એવા નામવાળી નામકર્મની પ્રકૃતિઓ સત્ભાવનો નાશ અને અસત્ભાવનો ઉત્પાદ કરે છે. જીવને ભાવોના ઉદયનું પાંચ ભાવોની પ્રગટતાનું આ વર્ણન છે.
પરિણામ ઉદય ક્ષયો પશમ ઉપશમ ક્ષયે સંયુક્ત જે તે પાંચ જીવ ગુણ જાણવા બહુ ભેદમાં વિસ્તીર્ણ છે.
ઉદયથી યુક્ત, ઉપશમથી યુક્ત, ક્ષયથી યુક્ત, ક્ષયોપશમથી યુક્ત અને પરિણામથી યુક્ત એવા પાંચ જીવગુણો જીવના ભાવો છે અને તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે. આ જીવના ઔદયિકાદિ ભાવોના કર્તૃત્વ પ્રકારનું કથન છે.
ઉદગલ કરમને વેદતા આત્મા કરે જે ભાવને તે ભાવનો તે જીવ છે કરતા કહ્યું જીન શાસને.
કર્મને વેદતો થકો જીવ જેવા ભાવને કરે છે તે ભાવનો તે પ્રકારે તે કરતા છે એમ શાસનમાં કહ્યું છે. અહીં ઔદયિકાદિ ભાવોના નિમિત્ત માત્ર તરીકે દ્રવ્ય કર્મોને ઔદયિકાદિ ભાવોનું કરતા પણ કહ્યું છે.
ઉદગલ કરમ વીણ જીવને ઉપશમ ઉદય ક્ષાયિક અને ક્ષાયોપશમિક ન હોય તેથી કર્મ કૃત એ ભાવ છે.
કર્મ વિના જીવને ઉદય ઉપશમ ક્ષાયિક અથવા ક્ષાયોપશમિક હોતો નથી. તેથી ભાવ ચતુર્વિધ જીવ ભાવ કર્મકૃત છે. કર્મને જીવભાવનું કર્તાપણું હોવાની બાબતમાં આ પૂર્વ પક્ષ છે.
જો ભાવ કરતા કર્મ તો શું કર્મ કરતા જીવ છે. જીવ તો કદી કરતો નથી નિજ ભાવ વીણ કઈ અન્યને.
જો ભાવ જીવ ભાવ કર્મકૃત હોય તો આત્મા કર્મનો દ્રવ્ય કર્મનો કરતા હોવો જોઈએ. તે તો કેમ બને? કારણ કે આત્મા તો પોતાના ભાવને છોડીને બીજું કાંઈ પણ કરતો નથી. આ પૂર્વ સૂત્રમાં પૂર્વ પક્ષના સમાધાનરૂપ સિદ્ધાંત છે.
રે ભાવ કર્મ નિમિત્ત છે ને કર્મ ભાવ નિમિત્ત છે અન્યોન્ય નહીં કરતા ખરે કરતા વિના નહીં થાય છે.
જીવ ભાવનું કર્મ નિમિત્ત છે અને કર્મનું જીવ ભાવ નિમિત્ત છે, પરંતુ ખરેખર એકબીજાના કરતા નથી, કરતા વિના થાય છે એમ પણ નથી. નિશ્ચયથી જીવને પોતાના ભાવોનું કરતાપણું છે અને પૂતગલ કર્મોનું અકર્તાપણું છે એમ અહીં આગમ વડે દર્શાવવામાં આવ્યું છે.
નિજ ભાવ કરે તો આત્મા કરતા ખરે, નિજ ભાવનો કરતા ન પૂતગલ કર્મનો. ઉપદેશ જીનનો જાણવો
પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કરતા છે, પૂતગલ કર્મોનો નહીં. આમ જીન વચન જાણવું. નિશ્ચયને અભિન્ન કારકો હોવાથી કર્મ અને જીવ સ્વયં સ્વરૂપના પોતપોતાના રૂપના કરતા છે એમ અહીં કહ્યું છે.
રે કર્મ આપ સ્વભાવથી નિજ કર્મ પર્ય ને કરે, આત્માય કર્મ સ્વભાવ રૂપ નિજ ભાવથી નિજને કરે.
કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે અને તેવો જીવ પણ કર્મ સ્વભાવ ભાવથી ઔદયિકાદિ ભાવથી બરાબર પોતાને કરે છે. જો કર્મ અને જીવને અન્યોન્ય અકર્તાપણું હોય તો અન્ય દીધેલું ફળ અન્ય ભોગવે એવો પ્રસંગ આવે. આવો દોષ બતાવીને અહીં પૂર્વ પક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
જો કર્મ કર્મ કરે અને આત્મા કરે, બસ આત્મને કેમ કર્મ ફળ દે જીવને, કેમ જીવતે ફળ ભોગવે.
જો કર્મ કર્મને કરે અને આત્મા આત્માને કરે તો કર્મ આત્માને ફળ કેમ આપે અને આત્મા તેનું ફળ કેમ ભોગવે? હવે સિદ્ધાંત સૂત્રો છે, અર્થાત હવે 63મી ગાથામાં કહેલા પૂર્વ પક્ષના નિરાકરણ પૂર્વક સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી ગાથાઓ કહેવામાં આવે છે.
અવ ગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પૂતગલ કાયથી, આલોક બાદર સૂક્ષ્મથી વિધ વિધ અનંતાનંતથી.
લોક સર્વતઃ વિવિધ પ્રકારના અનંતાનંત સૂક્ષ્મ તેમજ બાદર પૂતગલ કાયો પૂતગલ સ્કંધો વડે વિશિષ્ટ રીતે અવગાહીને ગાઢ ભરેલો છે. અન્ય વડે કરવામાં આવ્યા વિના કર્મની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેનું આ કથન છે.
આત્મા કરે નિજ ભાવ જ્યાં ત્યાં પૂતગલો નિજ ભાવથી કર્મત્વ રૂપે પરિણમે, અન્યોન્ય અવગાહિત થઈ.
આત્મા મોહરાગ દ્વેષ રૂપ પોતાના ભાવને કરે છે ત્યારે ત્યાં રહેલા સંપુદ કરો પોતાના ભાવોથી જીવને વિશે વિશિષ્ટ પ્રકારે અન્યોન્ય અવગાહ રૂપે પ્રવેશ્યા થકા કર્મભાવને પામે છે. કર્મોની વિચિત્રતા બહુ પ્રકારતા અન્ય વડે કરવામાં આવતી નથી એમ અહીં કહ્યું છે.
જમ સ્કંધ રચના બહુવિધા દેખાય છે ઉદગલ તણે પરથી અકૃત તે રીત જાણો વિવિધતા કર્મો તણી.
જેમ પુદ્ગલ દ્રવ્યોની બહુ પ્રકારે સ્કંધ રચના પરથી કરાયા વિના થતી જોવામાં આવે છે તેમ કર્મોની બહુ પ્રકારતા પરથી અકૃત જાણો. નિશ્ચયથી જીવ અને કર્મને એકનું નિજ નિજ રૂપનું જ કર્તાપણું હોવા છતાં વ્યવહારથી જીવને કર્મે દીધેલા ફળનો ભોગવટો વિરોધ પામતો નથી એમ અહીં કહ્યું છે.
જીવ પુદ્ગલો અન્યોન્યમાં અવગાહ ગ્રહીને બદ્ધ છે કાળે વિયોગ લહે તદા સુખ દુઃખ આપે ભોગવે.
જીવો અને પુદ્ગલ કાયો વિશિષ્ટ પ્રકારે અન્યોન્ય અવગાહને ગ્રહવા વડે પરસ્પર બદ્ધ છે. કાળે છૂટા પડતા સુખ દુઃખ આપે છે અને ભૂકવે છે. અર્થાત પુદ્ગલ કાયો સુખ દુઃખ આપે છે અને જીવો ભોગવે છે. આ કર્તૃત્વ અને ભોક્તૃત્વની વ્યાખ્યાનો ઉપસંહાર છે.
તેથી કરમ જીવ ભાવથી સંયુક્ત કરતા જાણવું ભોક્તાપણો તો જીવને ચેતકપણે તત્ફળતણો.
તેથી જીવના ભાવથી સંયુક્ત એવું કર્મ દ્રવ્ય કર્મ કરતા છે. નિશ્ચયથી પોતાનું કરતા અને વ્યવહારથી જીવભાવનું કરતા પરંતુ તે ભોગતા નથી. ભોગતા તો માત્ર જીવ છે ચેતક ભાવને લીધે કર્મફળનો. આ કર્મ સંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન છે.
કરતા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે જીવ મોહથી આછન્ન શાંત અનંત સંસારે ભમે.
એ રીતે પોતાના કર્મોથી કરતા ભોગતા થતો આત્મા મોહાચ્છાદિત વર્તતો થકો શાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. આ કર્મવિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન છે.
જીન વચનથી લઘી માર્ગ જે ઉપશાંત ક્ષીણ મોહે બને જ્ઞાનાનો માર્ગ વિશે ચરે તે ધીર શિવપુર ને વરે.
જીવ જે પુરુષ જીન વચનથી માર્ગને પામીને ઉપશાંત ક્ષીણ મોહ થયો થકો, અર્થાત દર્શન મોહનો જેને ઉપશમ ક્ષય અથવા ક્ષયોપશમ થયો છે, એવો થયો થકો જ્ઞાનાનું માર્ગ ચરે છે, જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે, તે ધીર પુરુષ નિર્વાણ પૂર્ણ પામે છે. હવે જીવના ભેદો કહેવામાં આવે છે.
એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે, ચૌભ્રમણ યુત પંચાગ્ર ગુણ પર ધાન જીવ કહેલ છે. ઉપયોગી ષટ અપક્રમ સહિત છે, સત ભંગી સત્વ છે, જીવ અષ્ટ આશ્રય નવ અરત દશ સ્થાન ગત બાખેલ છે.
તે મહાત્મા એક જ છે, બે ભેદ વાળો છે અને ત્રિલક્ષણ છે, વળી તેને ચતુર્વિધ ભ્રમણ વાળો તથા પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતા વાળો કયો છે. ઉપયોગી એવો તે જીવ છ અપક્રમ સહિત સાત ભંગપૂર્વક સદભાવ વાળો, આઠના આશ્રયરૂપ, નવ અર્થરૂપ અને દશ સ્થાનગત કહેવામાં આવ્યો છે. બદ્ધ જીવને કર્મ નિમિત્ત ક્ષડવિધ ગમન અર્થાત કર્મ જેમ નિમિત્તભૂત છે એવું છ દિશાઓમાં ગમન હોય છે. મુક્ત જીવને પણ સ્વાભાવિક એવું એક ઉર્ધ્વગમન હોય છે, આમ અહીં કહ્યું છે.
પ્રકૃતિ સ્થિતિ પરદેશ અનુભવ બંધથી પરિમુક્તને ગતિ હોય ઊંચે શેષને, વિદિશાત જી ગતિ હોય છે.
પ્રકૃતિબંધ સ્થિતિબંધ અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વતઃ મુક્ત જીવ ઉર્ધ્વગમન કરે છે, બાકીના જીવો ભવાંતરમાં જતા વિદિશાઓ છોડીને ગમન કરે છે.